તારીખ 28/1/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 52 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 43
શરીર શરીરનું કાર્ય કરે છે, આત્મા આત્માનું કાર્ય કરે છે, બંને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. વસ્તુનું સ્વરૂપ છે શરીરના અનેક પરમાણુઓ છે, સ્વતંત્રપણે પોતાના ગુણધર્મ અનુસાર સમયે સમયે પ્રણમી રહ્યા છે. આત્માને કારણે પરિણમે છે એવું એમાં નથી. નિરંતર દ્રવ્ય પરિણમનશીલ છે, પ્રત્યેક દ્રવ્ય શરીરમાં પણ અનંત પરમાણુઓ છે, એક એક પરમાણુ પોતાની અનંત શક્તિ અને અનંત ધર્મને ધારણ કરીને રહેલા છે. એમાં પરિણમન પણ એનો એક ધર્મ છે, સ્વભાવ છે, અને પ્રતિ સમયે એનું પરિણમન ચાલુ રહે છે. એ પરિણમનને કરવાનો સવાલ નથી, તેમ એ પરિણમનને નહીં કરવાનો પણ સવાલ નથી. સ્વતંત્ર પોતાના સ્વભાવથી થઈ રહ્યું છે, તેને કરવાનો પ્રશ્ન નથી. તેને બંધ કરવા માંગે તો પણ થઈ શકે એવું નથી. પરિણમન ચાલુ જ રહેવું છે. એમાં દુઃખ અનુભવ દુઃખનો અનુભવ થશે એમ જાણવા છતાં શું કરવા એમ કરે છો એ પ્રશ્ન પોતે પોતાને પૂછવો જોઈએ. જેને નથી જાણ્યું એ તો એમ કરે છે, અને તે જાણ્યું છતાં એમ જ ક્યાં કરે છો એ પ્રશ્ન પૂછવો જોઈએ. અને જો એમ જ કરે છો, જે નથી જાણતા એમ જ તું કરે છો, તો તે જાણ્યું શું? આ સવાલ છે. ભાવશ્રુતનો એવો વિચાર આવ્યો કે જે સાંભળવા મળે છે એ દ્રવ્યશ્રુત છે, પણ જે સાંભળવા મળે છે એ ભાવથી સાંભળે છે કે અભાવથી સાંભળે છે? જો એને સાંભળવામાં અભાવ હોય તો સાંભળેલું ન સાંભળેલું થાય, પણ જે ભાવથી સાંભળ્યું હોય એના વિરુદ્ધ પરિણામ જાય, પોતાનું જ પરિણામ, પોતે જે સાંભળ્યું છે એના પ્રત્યે એને ભાવ હોય, એને સમાદર હોય, તો એના વિરુદ્ધ પોતાનું જ પરિણમન ચાલે ત્યારે એને કાંઈક ક્ષોભ પામવો જોઈએ. એને કઈક અંદરમાં અચકાટ ઉભો થવો જોઈએ, કચકાટ ઉભો થવો જોઈએ, તો એને કઈક ભાવથી સાંભળ્યું છે. નહીતર ખરેખર સાંભળ્યું ને ન સાંભળ્યું એમાં તો કઈ ફેર નથી. અત્યંત ભાવનાથી સાંભળે છે એ તો સ્વરૂપ સન્મુખ થઈ જાય છે. તો સ્વરૂપ સન્મુખ ન થઈ શકે એટલી ભાવનાથી ન સાંભળતો હોય, પણ સાંભળવા આવે છે તો કાંઈક તો ભાવના રાખી શકે નહીં. તો એના ફળ સ્વરૂપે જે સાંભળ્યું છે એથી વિરુદ્ધ પરિણામ માનું થાય ત્યારે તને એનો આંચકો આવવો જોઈએ. તો કઈક ભાવ સ્વરૂપ બાજુની દિશા છે કે કઈક એનો થોડો પણ અંશ છે, નહીતર અભાવથી સાંભળે છે. ભાવથી નથી સાંભળતો પણ અભાવથી સાંભળે છે. એવો વિષય છે. સોગાણીજી એ સાંભળ્યું કે ન સાંભળ્યું? જ્ઞાન ને રાગ જુદા છે. જ્ઞાન ને રાગ જુદા છે. ઘણા એ સાંભળ્યું છે, પણ સાંભળવા સાંભળવામાં ફેર પડે છે. અહીંયા માર્ગદર્શન છે અને પ્રેરણા છે. પ્રેરણા એમ છે કે આત્મા અને શરીર ભિન્ન ભિન્ન છે અને સ્વતંત્ર છે, પછી આ શરીર આદિ મારા એમ માનીને સુખ દુઃખ ન કર. જો એ ભિન્ન છે અને સ્વતંત્ર છે તો એમાં મમત્વ કરીને શરીરની અનુકૂળતાથી સુખની કલ્પના ન કર, અને શરીરની પ્રતિકૂળતામાં દુઃખની કલ્પના ન કર. માત્ર ભિન્ન પદાર્થનો જ્ઞાતા થઈ જા, આ પ્રેરણા છે. ભિન્ન એવા જે શરીર આદિ અનેક સચેત અચેત પદાર્થો છે, તે પદાર્થોની ભિન્નતા અને સ્વતંત્રતાને જાણીને તે સુખ દુઃખના ખરેખર કારણ નથી એમ વાસ્તવિકપણે જાણીને સુખ દુઃખની કલ્પનાથી વિરામ પામ, સુખ દુઃખની કલ્પના છોડી દે. બહારના પદાર્થો પોતાની કલ્પના અનુસાર ન પરિણમે, ઈચ્છા અનુસાર ન પરિણમે તો જીવ દુઃખનો અનુભવ કરે છે, આકુલતા કરે છે. આમ કેમ થાય છે, આમ કેમ થાય છે, આમ ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ. અને પોતાની ઈચ્છા અનુસાર પરિણમે ત્યારે એને હરખ થાય છે. કે છે કે સ્વતંત્ર છે, તારો જ્ઞાન સ્વભાવ છે, માત્ર જાણવું એકનું તારું કાર્ય છે, એમાં એમ જ્ઞાતા થઈને રહેને સુખ દુઃખની માન્યતા છોડી દે. ખરેખર એ માન્યતાથી તને કોઈ લાભ નથી, નુકસાન ઘણું છે, લાભ તો જરા પણ નથી. આદિમાં બધા લઈ લેવા, શરીર, પછી બીજા જેટલા સંયોગો છે, સચેત પદાર્થો, અચેત પદાર્થો, સચેત અચેત મિશ્ર પદાર્થો, એ બધા પોતામાં પોતાનું સ્વરૂપ નહીં જાણેલું હોવાથી અન્ય પદાર્થમાં અન્ય દ્રવ્યમાં જીવ મમત્વ કરે છે. મમત્વ તો કર્યા વિના રહેવાનું નથી, મમત્વ કરવું એનો સ્વભાવ છે. કાં સ્વમાં મમત્વ કરે, અનાદિથી સ્વને ભૂલેલો હોવાથી અનેક પર પદાર્થોમાં એ મમત્વ કરે છે. વિચિત્રતા એ છે કે આજે જે પદાર્થમાં મમત્વ કરે છે પાછો કાલે એમાં જ મમત્વ કરવાની ના પણ પાડે છે. કે મારે હવે એમાં મમત્વ કરવું નથી, આમ પણ કરે છે. એટલે રાગની કલ્પનાથી કાંઈ ને કાંઈ અભિલાષાથી મમત્વ કરે છે, અને એ પરિણામ ખસે ત્યારે એને દ્વેષ થાય છે. રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ, એ દ્વંદ્વથી જીવ છૂટતો નથી. અહીંયા કહે છે કે તું જ્ઞાન સ્વરૂપે છો, આત્મા આત્માનું સ્વતંત્ર કાર્ય કરે છે, શરીરને લઈને એને અમુક પરિણામ કરવા પડે એમ વસ્તુનું સ્વરૂપ નથી, એવું સ્વીકાર્યું છે એ બહુ મોટી ભૂલ છે. શરીરને કારણે કે સંયોગોને કારણે અમુક પ્રકારે આત્માએ પણ પરિણામ કરવા પડે એવી માન્યતા અત્યંત ભૂલ ભરેલી છે, અથવા એ માન્યતા અનંત રાગ દ્વેષ અને દોષની સર્જક છે. રાગ દ્વેષ અને દોષની પરંપરા સર્જાવાનું કારણ આ માન્યતા છે કે સંયોગને અનુસરીને મારે પરિણામ કરવા પડે, એમાં મારું કઈ ચાલે નહીં. બધી સંજ્ઞા જ્ઞાન જ આપે છે તમામને, બધા પર પદાર્થોને સંજ્ઞા તો જ્ઞાન જ આપે છે, એને ક્યાં ખબર છે
વેદના કાલે ક્યાં આવે.
આત્માનું તો પરિણમન નથી, આત્માનું તો જ્ઞાન રૂપ પરિણમન છે. જો જ્ઞાતા ભાવમાં રહે તો વેદના નો જાણનાર રહે છે, પણ વેદના નો ભોગવનાર થતો નથી. જો પોતાનો જાણનાર રહે, જાણક તત્વનો જાણનાર રહે, તો એને શું ખૂબજે. એક ન્યાયે જ્ઞાતા દ્રષ્ટા થયેલો જીવ શરીરની વેદનાને સુખેથી વેદે છે. જગતના જીવો અશાતા વેદનીને દુઃખેથી વેદે છે, ત્યારે જ્ઞાની ધર્માત્મા એને સુખેથી વેદે છે. ઠીક. સુખનો અનુભવ કરતા કરતા સુખી થતા થતા એને જાણે છે, એને વેદે છે, એમ કે છે. વેદે છે એટલે એ વેદાઈ જાય છે, ભોગવાઈ જાય છે, નિર્જરી જાય છે, માટે એને વેદે છે, ભોગવે છે. આમ તો વેદનામાં તો સામાન્ય રીતે અહંપણું કરીને, એકત્વ કરીને, તન્મયપણે થઈને પરિણમે છે, ત્યારે એને વેદે છે એમ કહેવાય છે, અને ભિન્ન રહે ત્યારે એને જાણે છે એમ કહીએ છીએ. પછી તો જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એ પ્રમાણે અર્થ થાય. સામાન્યપણે વેદવામાં અનુભવની પ્રધાનતા છે, અને જાણવામાં ભિન્ન રહીને જ્ઞાતા રહેવાની પ્રધાનતા છે. છે બંને જ્ઞાનના ધર્મ, બંને જ્ઞાનના જ પડખા છે, બંને કાર્ય જ્ઞાન જ કરે છે. વેદવાનું પણ જ્ઞાન કરે છે, જાણવાનું પણ કામ જ્ઞાન જ કરે છે. આત્મા આત્માનું કાર્ય કરે છે એટલે સ્વતંત્ર, બંને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. એમ કહીને એમ કહેવું છે કે શરીરને આધીન આત્મા નથી ને આત્માને આધીન શરીર નથી. કેટલો કાળ સંયોગમાં છે તેથી નિમિત્ત નૈમિતિક સંબંધે કેટલીક ક્રિયાઓ પરસ્પરમાં એકબીજાને કારણે થતી હોય એવું દેખાય છે, તો પણ આ સિદ્ધાંત અબાધિત છે કે શરીર સ્વતંત્રપણે આત્માને આધીન થયા વિના કાર્ય કરે છે, અને આત્મા શરીરને આધીન થયા વિના કાર્ય કરે છે, સ્વતંત્ર જ કાર્ય કરે છે. સંયોગી ક્રિયા જોઈને ભૂલાવામાં પડવા જેવું નથી એમ કહે છે. ભૂલાવો થાય, થવો ન જોઈએ. આ જ્ઞાન અને આ શ્રદ્ધા મૂળમાં જ્યાં સુધી ઘર ન કરે ત્યાં સુધી અનાદિનું જે પરિણમન છે એમાં ફેરફાર થઈ શકતો નથી, કોઈ પણ જાતનો ફેરફાર આવતો નથી. શરીર ભિન્ન છે, અચેતન છે, પછી એમાં નમત્વ કેમ કર્યું? આ તો બુદ્ધિગમ્ય થાય એવો વિષય છે કે જે અચેતન પદાર્થ છે, પ્રત્યક્ષપણે જેનામાં જ્ઞાન અને સુખ નથી, એમાં મારાપણું કરીને સુખ અને દુઃખનો અનુભવ કેમ કર્યો? આ તપાસવા જેવો વિષય છે. વિચારમાં તો બેસે છે, તપાસીને પરિણમનમાં બેસાડવાની વાત છે. વિચારમાં બેસે છે, ઘણા વખતથી આ વાત આપણી પરિચિત થઈ છે ગુરુદેવની કૃપાથી, અનેક વાર સાંભળ્યું, અનેક વાર વાંચ્યું, વિચારથી સંમત કર્યું, પણ અંદર ઉતરતું નથી એનું પણ કારણ છે, અને અંદર ઉતરે એવું પણ કારણ છે જો પોતે અંગીકાર કરે તો, એ કારણને અંગીકાર કરે તો. નહીતર જેમ પૂર્વે અનંત વાર સાંભળ્યું છે એમ આ વખતે પણ એક વાર વધારે કે અનેક વાર વધારે સાંભળ્યું. કારણ એટલે અંદર તપાસીને અવલોકન કરીને એની ભિન્નતાને ભિન્ન સ્વરૂપે જાણવી જોઈએ, અનુભવ કરવો, અનુભવ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભિન્ન છે તો ભિન્નપણે અનુભવાય એમ પ્રયત્ન કરવો જોઈએ. ભિન્ન છે અને અભિન્નપણે કેમ અનુભવાય છે એની સામે એને બરાબર વિરોધ આવવો જોઈએ. એ ભિન્ન છે ને અભિન્નપણે કેમ અનુભવાય? તારી ચીજ કોઈ લઈ લે તો તને આપૂર્તા થાય છે, પૈસા છે, દાગીના છે, જેમાં તે માલિકી માની છે, એ ચીજ કોઈ લઈ લે તો તને દુઃખ થાય છે. તો કોઈની ચીજ લેતા તને કેમ આંચકો નથી આવતો? બરાબર છે કે પરમાણુ તો પરમાણુ છે, શરીર તો શરીર છે, એમાં તું મમત્વ કરે છો, મારાપણું કરે છો, અપરાધ છે, વિતરાગી કાયદો તૂટે છે એની અંદર. ભગવાનનો સર્વજ્ઞ પરમાત્માનો કાનૂન છે એ તૂટે છે એની અંદર. બે ભિન્ન ભિન્ન પદાર્થો છે, તું એમ કહેશ કે આટલા મારા, આ શરીર મારું, આ પદાર્થો ઉપર મારો અધિકાર, તો એનો દંડ પણ ભોગવ્યા વિના, અપરાધનો દંડ પણ ભોગવ્યા વિના ચાલશે? અને એ કુદરતી વિષય છે, કુદરતના ઘરની ચીજ છે. એમાં સુખ દુઃખ માનીને, પર પદાર્થમાં સુખ દુઃખ માનીને સુખ દુઃખનો અનુભવ ન કર. તું જ્ઞાતા છો, જ્ઞાન સ્વરૂપી છો, જ્ઞાતા જ રહે અથવા જ્ઞાતા થઈ જા, આ પ્રેરણા છે. આમ ન કર અને આમ કર, ઉપદેશાત્મક પદ્ધતિમાં એવી કરવું અને નહીં કરવા સંબંધીનો ભાષા આવે છે, છતાં પરિણામનું કર્તૃત્વ કરવાનો સિદ્ધાંત નથી. મૂળમાં પરિણામના કર્તૃત્વનો સિદ્ધાંત તો નથી. હવે અત્યાર સુધી તે શું કર્યું? જ્ઞાતા થઈ જાય એમાં સુખ આવે, વિતરાગતા આવે, ઉદાસીનતા આવે, પરિણમન શુદ્ધ આવે, શુદ્ધ પરિણમન થાય, અંતર્મુખી પરિણમન થાય, શુદ્ધ અંતર્મુખી પરિણમન થાય. અને પોતે પોતાનો જ, પોતાના જ સ્વરૂપનો, સ્વરૂપ સુખનો અનુભવ કરે. દયાનો વિષય છે ને, એક વિચાર આવ્યો હતો કે સામાન્ય રીતે જીવ પાંચ ઇન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિ કરે છે ત્યારે બીજા જીવોની હિંસા થઈને અદયા થાય છે. બરાબર, જો આત્માના સ્વરૂપને ઓળખે, શ્રદ્ધે જાણે અને આત્મારૂપ પરિણમન કરે તો એનું એવું વિપરીત પરિણમન છૂટે. પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે જતો ઉપયોગ છૂટે, એ ઉપયોગ છૂટે તો એ પ્રવૃત્તિ છૂટે, ને એ પ્રવૃત્તિ છૂટે તો એની હિંસા બંધ થઈ જાય. થાય કે ન થાય? એવી રીતે સમ્યક પ્રકારે સ્વદયા અને સ્વ અહિંસા એમાં ન આવે, પોતાની નિર્દયતા કરે ને પોતાની હિંસા કરે તો બીજાની તો થઈ જ જવાની છે. ભલે કેટલો કાળ કદાચ કોઈ પ્રવૃત્તિ રોકે, પણ એ તો થોડો કાળ ભટકી પકડી રાખેલી વાત છે, એ કોઈ કાયમી ઉપાય નથી. એટલે સ્વદયામાં પરદયાનો આ રીતે સમાવેશ છે સમ્યક પ્રકારે. પછી શું છે કે એમાં પુણ્ય તો બંધાશે, પુણ્ય બંધાઈને પાછા એ પુણ્યના ફળ ભોગ ભોગ બારમાં સંયોગો આવશે. સંયોગાશ્રય દ્રષ્ટિ હોવાથી ઓલી ભૂલ વાત ભૂલી જશે, પૂર્વે નક્કી કરેલી વાત ભૂલી જશે, અને એ વિષયોમાં પ્રવૃત્તિ થતા અન્ય જીવોની હિંસા થશે. ઉપેક્ષા ક્યાં કરવાની વાત છે? અહીં તો સમ્યક પ્રકારે એનો રસ્તો કરવાની વાત છે. સમ્યક પ્રકારે કેવી રીતે સ્વદયાપૂર્વક પરદયા પડાય એ રસ્તો કાઢવાની વાત છે. આખરમાં પરદયાનો જે પ્રશ્ન છે એનું સમાધાન કરવું છે ને, તો બેનું સમાધાન થતું હોય એના જેવું રૂડું શું છે? એમ કયો એ ખરું સમાધાન છે. અને એકાંતે પરદયાનો પ્રશ્ન હાથમાં લેવામાં આવે તો એનું કોઈ સમાધાન કાયમી ઉકેલ થશે નહીં. એકને એક જીવ નાય પાણીથી, સ્વચ્છ પાણીથી, અને તેનો તે પાછો ગટરમાંથી પાણી ભરીને નાય, તો એને એનું તો ધોવાઈ જશે. અથવા કોઈ ડાયો માણસ એમ કહેશે કે આ સ્વચ્છ પાણીથી નાતો નાતો નહોતો, વળી ગટરથી ક્યાં, એમના પાણીથી ક્યાં નાવા માંડ્યો? તો બીજો કે ભાઈ એનું કાંઈ ઠેકાણ હે નથી, ઘડી કાંઈથી નાય છે ને ઘડી કાંઈથી નાય છે, એને કાંઈ ખબર નથી કે આમ થાય કે ન થાય. એમ ઘડી દયા પાડશે ને વળી પાછો નિર્દય થતા વાર નહીં લાગે, વળી પાછો દયા પાડશે વળી નિર્દય થશે. આમ નામ આ જીવ કરતો જ આવ્યો છે. વિતરાગ પરમાત્મા એમ કહે છે કે ભાઈ એક બીજો રસ્તો છે, આનો કાયમી ઉકેલ છે, કે તું તારામાં રહીએ તો તું બહાર ન જાય, બહાર ન જા તો બધી પ્રવૃત્તિ બંધ. આ તો સીધે સીધી વાત છે. એ તો બે કર્યું જ છે, યથાર્થ લક્ષ્ય વિના બે વાત કરી છે. એને દ્રવ સંયમ પાડ્યો છે અને બારની અહિંસા પાડી છે, પાછો હિંસા કરવા લાગ્યો છે, એને લઈને પાછા કતલખાના ખોલ્યા છે, એનો એ પાછો હિંસા પાડવા લાગ્યો, વળી કતલખાના ખોલ્યા, વળી હિંસા પાડવા માં. હા એમ કરે, કેમ કે પરથી લાભ છે ને, પરના કાર્યથી લાભ છે ને પરથી લાભ છે. બસ આ સિદ્ધાંતની પાછળ ક્યારે શું કરશે એનો કઈ મેળ નથી. આમ છે, એ તો સંયુક્ત માર્ગ હાથમાં ન આવે તો કોઈ રીતે ઉકેલ આવે એવું નથી, નિવેડો થાય એવું નથી. લગભગ રાજેશ્વરી તે નરકેશ્વરી એવી કહેવત થઈ ગઈ છે, શાસ્ત્ર લઈને એવી કહેવત થઈ ગઈ છે કે રાજેશ્વરી તે નરકેશ્વરી. કેમ કે એક જીવને આખા જગતના ભોગ ઉપભોગની તીવ્ર સંજ્ઞા પડી છે, ચારે સંજ્ઞા પડી છે અનાદિથી. સંજ્ઞા એટલે ઈચ્છા. હવે એમાં સંયોગ મળે એટલે એનો રસ કેટલો આવે એનો કોઈ માપ રહે નહીં. આ પરિસ્થિતિ ઊભી થાય છે. આ તો જ્ઞાનીઓની અનંત કરુણા છે અને અનંત ઉપકાર છે કે છોડાયા છે જીવોને, અને તે પણ કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના, પરમ નિષ્ફળતાથી. શું કહે છે કે શરીરાદી મારા છે એમ માનીને સુખી દુઃખી ન થા, સુખ દુઃખના પરિણામ ન કર. જ્ઞાતા છું ને જ્ઞાતા રહે, સ્વભાવે જ્ઞાતા છું પરિણામે પણ જ્ઞાતા રહે. અત્યાર સુધી દેહને ખાતર અનંત ભાવ વ્યતીત થયા. શું કર્યું અત્યાર સુધી? શું કર્યું કે એક શરીરના પાલન પોષણ અનુકૂળતા સગવડતા માટે અનંત ભાવ ભ્રમણ થાય કર્યું, એવા પરિણામ કરીને અનંત ભાવ વ્યતીત કર્યા. એટલે તો એને અધિષ્ઠાન કહ્યું છે શાસ્ત્રમાં, દેહને અધિષ્ઠાન કહ્યું છે. કે સંસારી જીવનું અધિષ્ઠાન શું? કે એનો દેહ. કેમ કે દેહ તો આત્મા છે, આમ તો અધિષ્ઠાન આત્માનું, આત્માને આત્માનું અધિષ્ઠાન છે. અધિષ્ઠાન એટલે આધાર ભૂમિ. પણ પોતાના ભિન્ન સ્વરૂપને નહીં જાણતા અનાદિથી એણે દેહને જ આત્મા જાણ્યો છે, દેહને જ આત્મા માન્યો છે, અને એના ખાતર અનંત ભાવ વ્યતીત થયા. અનંત ભાવ, નવા નવા જન્મ મરણ, નવા આયુષ બને એવા પરિણામ કર્યા, એના ફળ ભોગવા. ફળ ભોગવતી વખતે વળી એવા જ પરિણામ કર્યા, વળી ફળ ભોગવા. આ ચક્કર ચાલુ રહ્યું. આધાર બદલવાનો છે. દેહને ખાતર એ શબ્દ પીડ્યો છે ને, કે દેહને ખાતર અનંત ભાવ વ્યતીત થયા. એક જ પ્રવૃત્તિ કરી છે, બીજી પ્રવૃત્તિ કરી. હવે સંતો કહે છે કે તારા આત્માને જે હું કહું છું એમ નથી ક્યાંય આવતું. ગુરુદેવ પણ કહેવાની વાત આવે તો એમ કે શ્રી ગુરુ આમ કહે છે, આચાર્ય ભગવાન આમ કહે છે, મુનિરાજ આમ કહે છે, સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રદેવ આમ કહે છે. એમ પોતાને હું જાણું છું ને હું કહું છું ને મારે આમ કહેવું છે એમ અહમ પણ આવતું નથી. સામાન્ય રીતે લૌકિક ભાષણમાં એવી વાત આવે, મેં એસા કહેતા હું, હું આમ કહું છું. હું કહું છું કે આમ થવું જોઈએ એ વાત અહીંયા નથી, કુદરતી એવી શૈલી આવે છે. ખરેખર તો જાણ્યું છે પોતે સર્વજ્ઞ અને સંતોની પરંપરાથી આ વિષય પોતાને જાણવા મળ્યો છે, એમની પાસેથી જાણવા મળ્યો છે. અનાદિથી તો હું જાણતો નહોતો એ વાત નક્કી છે. હવે સર્વજ્ઞ અને સંતોની જે પરંપરા ચાલી વિષય રહી ગયો પુણ્યયોગે તો જાણવા મળ્યો. તો ખરેખર તો એ કહે છે એમ જ કેવું જોઈએ. આ જીવન અર્પણ કર, તે અનંત વાર દેહને ખાતર જીવન અર્પણ કર્યું, આત્માનું પરિણમન અર્પણ કર્યું, અનંત કાળ સુધીનું જીવન અર્પણ કર્યું દેહની પાછળ. હવે વધારે માગણી નથી, આ એક ભાવ પૂરતું. અનંત વાર તે દેહને ખાતર ભવો વ્યતીત કર્યા, હવે એક ભાવ તું આત્મા ખાતર, એક જ ભાવ કાઢ, વધારે તને અમે કહેતા નથી. આગળની વાત અમારે પછી કહેવી પડશે, એક વખત અમે કહી એમ તું જરા કર. તો કાયમી તારા પરિભ્રમણનો નિવેડો આવે, સંસાર પરિભ્રમણનો નિવેડો આવે, તારા દુઃખનો નિવેડો આવે, એક જ માગે છે. શ્રીમદજી આવું એક વચન લખ્યું છે ને, દેહને અર્થે અનંત વાર આત્માને ગાળ્યો, આત્માને ગાળ્યો તે અનંત ભાવમાં દેહને અર્થે આત્માને ગાળ્યો. હવે એક આત્માને માટે, એક ભાવ માટે દેહ ગળે, કદાચ દેહ ગળે એમ કે એવો પુણ્યોદી ન હોય અને પ્રતિકૂળતાઓ આવશે બહુ બહુ, તો બીજું શું થશે? પ્રતિકૂળતા આવશે તો શું થશે? ખાવા પીવાનું ઓછું મળશે કે નહીં મળે? એ જ ને, દેહ ગળશે બહુ બહુ તો ભલે એક વાર આત્માને માટે દેહ ગળે, પણ આત્માની દરકાર કરે એક વાર. દેહ ગળે તો ભલે ગળે, કદાચ અસાતા થાય, કદાચ રોગાદીની ઉત્પત્તિ થાય. શું નીચે બોલાવે છે કે રોગ માટે શરીરનો રોગ મટાડવાની પ્રવૃત્તિ કરવી પડે તો ન ગમે, ખાવું પીવું ન ગમે. લોકોને ખાવા પીવામાં રસ આવે છે, ખાવું પીવું બોજો છે, રોગ મટાડવું બોજો છે, અરે કોઈ પણ સંસારના કાર્યો કરવા પડે એ બોજો છે, ઉપાધિ છે, ઉપાધિ છે એ બોજો છે. આત્માને ખાતર આ જીવન અર્પણ કર. આ જીવન એટલે વર્તમાન ચાલતો સમય, ચાલતું પરિણમન. આત્માને સમર્પણ કર. ભગવાનને સમર્પણ કરે છે ને આ લોકો, અન્ય મતિઓ આપો, દાન આપો, સમર્પણ કરો, ભગવાનને સમર્પણ કરો. આ તારા ભગવાનને સમર્પણ કર એમ કહે છે. અંદર માં દેહ દેવળમાં સર્વજ્ઞ પરમાત્મા સિદ્ધ સમાન ચૈતન્ય મૂર્તિ આત્મા બિરાજે છે, એને બધું સમર્પણ કરાવે, એની મુખ્યતા કરે, એની દરકારમાં બધી સાવધાની, દેહ પર્યંતની સાવધાની છોડ, બીજા સંયોગની સાવધાની છોડ, એમની દેહ પર્યંતની સાવધાની પણ છોડ એમ કે. ચાકડા ઉપર ફરે છે ને માટીનો પિંડ, એમ આ પરિણામ ફરે છે એનું અધિષ્ઠાન છે આ દેહ છે. પછી તો પરંપરા ઉપડે જ, બીજો રસ્તો નહીં, અને એટલા માટે જ્ઞાનીઓ પ્રયોગ ત્યાંથી શરૂ કરે છે. શરીરથી પ્રયોગ શરૂ. આ ઉપવાસ આદિ છે એ પ્રયોગનો વિષય છે ખરેખર તો. સિદ્ધિ અસાતાનો ઉદય ન હોય ઉદય ન હોય તો ઉદીર્ણા કરે, ઉદય ન હોય તો ઉદીર્ણા કરે એમ કે છે. એને પ્રયોગ છે, કાયને ક્લેશ થાય એવા કાર્યોમાં પોતે જ્ઞાતા દ્રષ્ટા રહેવાના પુરુષાર્થમાં પ્રયોગ કરે, વધારે જોર કરે છે એવા આત્માઓ. તો કુદરતી પૂર્વકર્મ નું ફળ આવે તો એને જોતું નથી, આવ્યું છે એના કરેલા પરિણામ થી, પાછું કોઈ બીજાને કારણે આવ્યું નથી. તો કે એને આમ કરી નાખ્યું ને એને આમ કરી નાખ્યું, કોઈએ કઈ કર્યું નથી. તારો પૂર્વકર્મ છે, એ પૂર્વકર્મ નું કારણ તારો જ અપરાધ છે, બીજું કઈ નથી. હવે થોડી શાંતિ રાખ ભોગવવામાં તો સારું, પણ એ ડબલ અશાંતિ. ત્યાં શાંતિ રાખવી એટલે જ્ઞાતા તો થા, આવ્યું છે અપરાધ કર્યો એનું ફળ આવ્યું છે, ફળ નાશ કરવો છે પણ અપરાધ નાશ કરવો નથી. આ વિટંબણા છે મોટી, એને ફળ જોતું નથી, ફળનું કારણ સેવું છે ને ફળ જોતું નથી. બે વાત કેવી રીતે બનશે? વિચારવાન જીવ તો એના ફળના કારણ રૂપના જે શુભાશુભ પરિણામ છે એના નાશ કરવાનો ઉપાય કરે છે. એ ઉપાયની શોધ કરે છે ન મળે ત્યાં સુધી, અને મળ્યા પછી એ ઉપાયમાં એ લાગેલા રહે છે. સુખ જોઈએ છે પણ સુખના કારણને સેવતો નથી, સંસારી જીવને દુઃખ જોઈતું નથી પણ દુઃખના કારણને રૂચિએ કરીને પ્રીતિએ કરીને સેવે છે. એવી વાત છે, દુઃખ ઊભું થાય ને દુઃખી થાય એ કારણ ને રૂચિએ કરીને સેવે છે, એમાં અતિરાગથી એનું સેવન કરે છે અને કહે છે કે મારે દુઃખ ન જોઈએ. વ્યામો મોહ એવી ચીજ છે, દર્શન મોહ નું બળવત્તર પણ એવી ચીજ છે. શ્રીમદજી લખે છે એક પત્રમાં કે આવી વિતરાગની વાત મળ્યા પછી પણ જો આ જીવ ન સમજે, પોતે પતાવ કર લે છે, તો અમ જેવા વિચારી પણ થોડા જાણવા, અને કોઈ બીજાને પણ એવું લખ્યું છે કે આવી ભવભ્રમણથી છૂટવાની વાત મળે એના કહેનારા દેવગુરુ શાસ્ત્રનો સત્પુરુષનો પ્રત્યક્ષ સંયોગ થાય, અને જો જીવ દર્શન મૂળને ન હટાવે, દર્શન મૂળને ન મારે, તો એ મૂળનું ઘણું બળવત્તર પણ વર્તી રહ્યું છે એમ જાણવું. કેમકે બળવાનું હોય તો ઉપદેશ નિરર્થક જાય, નહીતર ઉપદેશ તો એવો છે અસીધારા જેવો છે, તલવાર તો કાપે ને કાપે જ. સામાન્ય લોઢામાંથી તરવાર નથી બનતી, તો કાપે જ સામે, પણ જ્યારે એ કાપતી નથી ત્યારે સમજવું કે સામે મોહ પણ બળવાન છે. મા મોહની નું બળવાન પણ હું જાણું એવા શબ્દો લીધા છે. સંતો કહે છે કે તારા આત્માને ખાતર એ પોતે શાંત થયા છે. સંતો કહેનાર સંતો છે, સંત એટલે સમ્યક પ્રકારે જે શાંત થયા છે. શ્રીમદજી તો બહુ એવું મીઠાશ વાળી વાતો છે. જિનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે એમ કે શું જિનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. જીવને ઉપશમ થવા અર્થે એ જિનાગમની અંદર વચનો વચનામૃતો રહેલા છે. ઉપશમ એટલે ઠરવું. અહીંયા ઉપશમ એટલે ઓલું ક્ષોપશમ ને ઉપશમ ને એમ નહીં, ઉપશમ એટલે અંદર ઠરવું, અંતરમાં ઠરવું એને ઉપશમ. એવી રીતે જે ઠર્યા છે એ વાત કરે છે એમ કે તારા આત્માને ખાતર આ જીવન અર્પણ કર. એક જીવન વધારે માગતા નથી, એક જીવન અર્પણ કરી દે. હા, એવા કિસ્સાઓ બને છે. છોકરા છોકરું કોઈ ન થતું હોય તો પછી કોઈ બાવા સાધુ ચમત્કાર સાંભળ્યો એની પાસે જાય, પણ એમ કે જો તને સંતાન નથી થતા, સંતાન થશે ખરા, પણ એક સંતાન પહેલું સંતાન તારે મને આપી દેવાનું, તને આપી દે. એમ કે પછી બીજા સંતાનો છે તો તારે બીજા સંતાનો તો એક સંતાનની તારી ઈચ્છા છે એની તૃપ્તિ માટે છે, પણ એક સંતાન તારે મને આપી દેવાનું, આપી દે છે. એવા કિસ્સા બને છે. એવો કિસ્સો હમણાં જ એક સાંભળ્યો, ગીતા ભારતી છે ને એનો કિસ્સો એવો છે. એને જેને ત્યાંનો જન્મ થયો છે એને એના ગુરુ પાસે એના મા બાપ ગયેલા, તો કે પહેલું સંતાન મને આપી દેવું, મા છોકરી થઈ આપી દીધી. પાંચ છ વર્ષ થઈ મોટી, પછી આપી દીધી. પાંચ છ વર્ષ સુધી તો આ સંન્યાસી હોય કેવી રીતે હાથમાં એને બાળકને સમજ નહીં થઈ ત્યારથી આપી દીધી. પછી એને બધું ભણાવવું શરૂ કર્યું. મારા ઘરે મહિનો મહિનો બબે મહિના રહેલા છે, આખો ઇતિહાસ જાણે. તો બધી દુકાનદારી ચાલે છે કે ભાઈ સાહેબ, એ જયારે ખબર પડી કે આમાં દુકાનદારી ચાલે છે, પછી વૈરાગ આવી ગયો, છોડી દીધું. કે અત્યારે આ બાજુ થોડાક વળેલા છે, આપણી બાજુ વળેલા છે. એ માણસ તુલના કરે છે ત્યારે એને ખબર પડે છે કે ક્યાં જૈન દર્શનના સિદ્ધાંતો અને ક્યાં મોટી મોટી વાતો દેખાય છે એવા કહેવાતા અન્ય દર્શનોના સિદ્ધાંતો. તો એમ કે આ તો એકદમ 100 ટચનું સોનું છે, એકનું અમૃત જ છે આમાં. એવું બોલતા હતા બિચારા. ભેદ જ્ઞાન ની વાત ક્યાંય નથી આમ કરતા. શું ઘણું જોયું, બહુ આથડ્યા, બહુ ફર્યા, દુનિયા જોઈ, પણ ભેદ જ્ઞાન ની વાત ક્યાંય નથી એમ કરતા. હા, તો એકદમ વૈજ્ઞાનિક વસ્તુનું સ્વરૂપ, નહીતર ટકે કેવી રીતે? જીવ કલ્પનાના આધારે ટકી ન શકે. આધાર માટે તો અનંત સ્વભાવનો ઘન પદાર્થ છે એના આધારે પરિણામ રહી શકે, નહીતર તો એ કપોળ કલ્પના જેવી વાત થાય. આમ કરવું, તેમ કરવું, ફલાણું કરવું, ઢીકણું કરવું, આ ધ્યાનના પ્રકરણ આવે છે તો એ બધી કલ્પના કરવાનું આવે છે. એક આંખમાં સૂર્ય છે ને બીજા આંખમાં ચંદ્ર છે ને હજાર પાંખડીનું કમળ છે ને ફલાણું છે ને આમ છે ને આમ છે. હા, શ્રીમદમાં આવે છે એમ નહીં, આમાં જ્ઞાનારણું ભાઈ આવે છે. શુભચંદ્રાચાર્યનું જ્ઞાનારણું છે, દિગંબરાચાર્ય છે. પરિણામની જે વૃત્તિની ચંચળતા ઘટાડવાના કેટલાક પ્રયોગો છે. મૂળ વાત તો બધી દિવ્ય ધ્વનિમાં આવી છે ને એની પરંપરા ચાલી છે, પણ વિકૃતિ થઈ જતા એમાંથી મતમતાંતર ઉભા થાય છે. કસાય મન પડે, પણ મૂળ વસ્તુ હાથમાં ન આવે. કેમ કે મેનું વિજ્ઞાન નથી મૂળ વસ્તુનું, એટલે હાથમાં ન આવે. શું કીધું? એક વાત થઈ, કે મૂળ સર્વજ્ઞની પરંપરાથી આ બધી અનેક વાતો બહાર આવી છે, પણ મતાંતર થતા માર્ગ જુદા પડી ગયા. એટલે મૂળ સિદ્ધાંતમાં મતાંતર ન થાય, આ એક બહુ જ ગંભીર વિષય છે. અને મતાંતર થાય તો એ ખતરનાક પરિસ્થિતિ અંજુમતની ઊભી થઈ જાય, આખો માર્ગ જ છૂટી જાય, ઉન્માર્ગે જીવ ચાલ્યો જાય. આત્મા જઈને જ કહેવાય છે. ચોવીસ તીર્થંકરને માને, નવ તત્વને માને, પછી એ બધા નામ માત્ર રહી ગયા. વિતરાગ ભાવ શું છે, મૂળ જે તત્વ છે એ આખી વસ્તુ નથી, બાકી બધું અન્ય મત જેવું, નામ આ બધા રહી ગયા. સહેજ એટલે સહેજ જ એક, કે ભાઈ દેશ કાળ જોઈને જરાક ફેરફાર હોય તો આચારમાં ચલાવવો જોઈએ, આચરણની અંદર દેશ કાળ અનુસાર ફેરફાર હોય તો સહેજ ફેરફાર કરવા ગયા. એ સહેજ ફેરફાર નથી, આખે આખો માર્ગ છોડીને ઉન્માર્ગે જવાની વાત છે. સહેજમાં એમ સ્વીકાર કરવો તો કે આટલો અમારો દોષ થાય છે, મૂળ માર્ગ તો જે છે એ છે, એના બદલે એમ સ્થાપ્યું કે આ પણ માર્ગ છે, આ માર્ગ છે એમ સ્થાપ્યું. એ વખતે ઓલો ઉન્માર્ગ છે એમ ન સ્થાપ્યું એ વખતે, પણ હવે થાપે છે કે આ દિગંબર છે, ગ્રહિત મિથ્યાત્મા માર્ગ છે, હવે એમ થાપે છે. પણ ક્યાંથી? કે ઓલાની પરંપરામાં આવ્યા, એ શું ફરીને પેલા એટલી શક્તિ નહોતી. પેલા તો એમ કે ભાઈ દેશકાળ અનુસાર ફેરફાર કરીશું, ઓલું તો સાચું એમ કે, પણ દેશકાળ અનુસાર ફેરફાર કર્યો એ સાચું, એટલો વિપરીત અભિનિવેશ ઉભો થયો. આ તો સાચું પણ આ સાચું, અમે સાચા ને સાચું કહીએ છીએ ને આને સાચું કહીએ છીએ, અમે તો એને માનીએ છીએ ને આને માનીએ છીએ, તો કે આજે એને માનેસ કાલે એને પાછો નહીં માનતો, એમ કે વિપરીતતા ઘૂસી ગઈ. આજે કહે છે કે દિગંબર સંપ્રદાય છે એ ચોખ્ખો ગ્રહિત મિથ્યાત્મ માર્ગ છે એમ કહે છે, પણ મૂળ તો અહીંથી શરૂ થયેલું. મતાંતર થાય એની એ ગંભીર વિષય છે. ગુરુદેવશ્રીએ તો એમ કહેતા કે આ બળવો ઉઠાવ્યો છે. ભગવાન મહાવીર સ્વામી અંતિમ શાસન કરતા જે કહીએ તો તીર્થંકર દેવ તરીકે ભગવાન મહાવીર સ્વામીને 2500 વર્ષથી આમાં કેટલીય વિકૃતિ ઘૂસી, પંથ જુદા પડ્યા, મૂળ દિગંબરમાં પણ ઘણી વિકૃતિ ઘૂસી. તો 2000 વર્ષ પહેલા થયેલા કુંકુંદાચાર્ય જેવા આચાર્યોના કથનો પકડીને જાહેર કર્યું જગતમાં દાંડી પીટીને, આ મૂળ માર્ગ છે ને આમાં ફેરફાર કરે એટલે ગડબડ મોટી થઈ જાય, થાય નહીં ફેરફાર, કોઈનો અધિકાર નથી ફેરફાર કરવાનો, આખો બધા વિરુદ્ધ પડે. એ બધા વિરુદ્ધ પડે તો કે આ બળવો છે, બધાની સામે એક બળવો છે, પોતાના શ્રદ્ધાનમાં પોતાના જ્ઞાનમાં બહુ અડગર્યા છે. ઝંઝાવાત તો ઘણા ઊભા થાય, પણ સત્ય જેના હાથમાં આવે છે એની તાકાત પણ જુદી હોય છે. સત્યને માર્ગે ચાલનાર, સત્યને ગ્રહણ કરનાર, અને જેને સત મળ્યું છે એની શક્તિ પણ કોઈ ગજબ હોય છે. કે જગતને ફરવું પડે, સતને ફરવું પડતું નથી એવું. જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે, આત્માય જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ સંતો જેને કહ્યા ને, ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રેરિપા છે, ઉપદેશ છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, વિનાગમના વચનોનું આત્માર્થમાં જો આરાધન કરવામાં ન આવ્યું, તો તે જીનાગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે. એ વાર્તા અમને તો નિસંદેહ યથાર્થ લાગે છે. આટલો પેરેગ્રાફ. એક વાર દેહ ને અર્થે અનંત વાર ગયો ને, શું કે છે કે આત્માને ખાતર આ જીવન અર્પણ કર. આ જીવન અર્પણ કેટલે, આ જીવન જે દેહની પાછળ ચાલ્યું જાય છે, દેહની સાવધાનીમાં આ જીવન ચાલ્યું જાય છે, સાવધાની બદલીને આત્મામાં સાવધાન થઈ દેહાદી સંયોગોની ઉપેક્ષા કર. એટલી આત્મહિતની અપેક્ષા કર કે દેહાદી સંયોગોની ઉપેક્ષા સહજ થાય. જેમ દેહનું અને સંયોગનું થવું હોય તેમ થાવ. અત્યારે તો આ જ કરવું છે, આ કરી જ છૂટવું છે, કરી જ લેવું છે, એ રીતે એને અંદરથી અંદરથી અપેક્ષિત ભાવ ઉત્પન્ન થવો. અંદરથી એટલે અંતરમાંથી આવવો જોઈએ. ઉપર ઉપરથી તો આવે છે, પણ અંતરમાંથી આવવો. ખાસ આવવાનું એનું કારણ છે. ઉપર ઉપરથી તો જીવ કરે છે, જીવન અર્પણ કરવામાં આ વાત છે. જેને જીવન માન્યું છે અને જેને જીવન માન્યું છે એની સાવધાની રહી છે, એ સાવધાની છોડી દે. અર્પણ કરે એટલે એ કઈ આપવાની વાત, લેવા દેવાની વાત આમાં નથી. એની સાવધાની છોડી દે. બાહ્ય પદાર્થોની સાવધાની જીવને અંતર્મુખ થવા દેતી નથી. આ સિદ્ધાંત છે કે બાહ્ય પદાર્થની સાવધાની જીવને અંતતત્વ સ્વરૂપ આત્માની સાવધાની થવા દે નહીં, અંતર્મુખ એને થવા દે નહીં. અને જે ધર્માત્માઓ અંતર સાવધાન છે, પોતાના સ્વરૂપમાં આત્મામાં સાવધાન છે, એનું પરિણમન બહાર જાય છે તો પણ એને બહિર્મુખતા, બહારમાં સાવધાની આવતી નથી. પરિણમન બહાર જાય છે પણ સાવધાની આવતી નથી. કેમ કે અંદરમાં સાવધાન છે કે આ હું આત્મા છું અને મારી મર્યાદા મારી બહાર ક્યાંય નથી. જેટલું જાય છે એટલો દોષ છે, પરિણામ જેટલું બહાર જાય છે એટલો દોષ છે. દોષને દોષ તરીકે સ્વીકારે છે, દોષને ગુણ તરીકે માનીને ચાલવાની વાત હોઈ શકે એ એમાંથી ઊભું થાય છે. મતાંતર એમાંથી કે દોષને પણ ચલાવો, દોષને પણ માનો, દોષને પણ દોષ ન ગણો, ત્યાંથી વાત ઊભી થાય છે. નિર્દોષતાના માર્ગમાં એ વાત ક્યાંય સમાવેશ પામે એવું નથી. એવો વિષય છે. સાવધાન તો આત્મામાં સાવધાન રહે જ, અને બહારના સંયોગો શરીર આદિમાં પણ સાવધાન રહે, એમ એક સાથે બે જગ્યાએ બની શકતું નથી. એકની સાવધાનીમાં બીજાની સાવધાનીનો અભાવ છે. વિવેક કરીને શેમાં સાવધાન રહેવા જેવું છે કે જેથી લાભ નુકસાન વિચારી લઈએ, કે આમાં સાવધાન રહેતા લાભ નુકસાન છે કે આમાં સાવધાન રહેતા લાભ નુકસાન. આ સાવધાની અમે લડાઈ પહેલી કરી લઈએ. જ્યાં જ્યાં જે જે દેહાદી સંયોગોમાં બહારમાં સાવધાની જાય છે, એ સાવધાની કરીશ ત્યાં સુધી અંતર્મુખ થવાનો અવસર આવવાનો નથી. આટલી સમજણથી પોતાના પરિણમનમાં બરાબર તપાસ કરતો રહે તો એ સાવધાની ઢીલી પડીને છૂટે, અવશ્ય છૂટે, ન છૂટે એવું નથી.